પૂજ્ય બિનશ્રી ચંપાબેનના નિયમસારના કળશ 195 196 નો સાર.
મૌનપણે આત્માનું ધ્યાન કરે છે. સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ થયું. સંગ નો જ્યાં ત્યાગ છે, અંગ ત્યાગી એટલે શરીર તો છે, એના ઉપરથી ઉપયોગને સંક્ષેપ કરીને ઉપયોગને પોતા તરફ લાવે છે. વચન તરંગ ત્યાગી, વચનના તરંગો ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી. મનના વિકલ્પને બુદ્ધિ એટલે સક્ષમ જ્ઞાન સાથે જે વિકલ્પ જોડાયેલા હતા એનાથી છૂટીને આપા શુદ્ધ કીનો એ પોતાને શુદ્ધ કરવો છે. એમાં મુનિઓ પણ વાણીની મમતા ભજે છે અને મનના વિકલ્પથી નિવૃત્ત થઈ જાય. કોઈ વિકલ્પ ઉઠો, કોઈ વિકલ્પ તરફ કઈ કોઈ રાગ રહ્યો નથી કે વિકલ્પ ઉઠે. કોઈ જે સર્વસંગ પરિત્યાગી છે, કોઈ રાગ ઉઠવાનો કઈ પ્રસંગ નથી, કોઈ દેશ દ્વેષ ઉઠવાનો કઈ નથી. અંદર વિતરાગ દશા બજે છે, મનની નિવૃત્તિ થઈ ગઈ છે અને નિજ આત્મામાં ધ્યાન થઈ ગયું છે. એવા મુનિઓને સતત કાયોત્સર્ગ છે, નિરંતર કાયોત્સર્ગ છે. વિકલ્પ તો ઉઠે અમુક જાતના પ્રશસ્ત મુનિઓની, બાકી બીજા વિકલ્પ ની તો કઈ નિવૃત્તિ થઈ ગઈ નથી. કોઈ પરિગ્રહ નથી, કોઈ હારની, કોઈ લલના હારની ઈચ્છા નથી, પાણી તરફ ઉપયોગ છે નથી, નથી શરીરમાં શું થાય છે એનો વિકલ્પ નથી, નિંદ્રા તરફનો વિચાર જે મુનિઓને મનના એક શ્રુતના વિચાર, શ્રુતનું ચિંતન, શાસ્ત્રના સ્વાધ્યાય આદિ શિક્ષા દીક્ષાના મુનિ આચાર્ય હોય તે બીજે કઈ નથી. મુનિઓની દશા જે વખતે આર કરે તે વખતે પાણી, પાણી પણ નથી બીજી વાર. એ પાણી આજ આરને પાણી બે પહેરા છે, પછી 24 કલાક પાણીનો પણ ત્યાગ છે. એવી મુનિઓની બધા વિકલ્પ છૂટી ગયા છે. શરીર એક દેહ માત્ર પરિગ્રહ છે, નથી વસ્ત્રનો કઈ વિચાર કે આ વસ્ત્ર ને શું કરે, કોઈ જાત નથી. અદંત ધોવન કઈ કઈ અદંત ધોવન નથી, કઈ મંજન કરવાનું કે નથી, કઈ અદંત ધોવન નથી, સ્નાન નથી, અદંત ધોવન નથી, કઈ નથી, નથી નિંદ્રા કે રાત પડે તે નિંદ્રા કરવી છે, નિંદ્રાનો વિકલ્પ નથી. કોઈને એમ થાય કે મુનિ 24 કલાક શું કરતા હશે, મુનિ 24 કલાક આત્માનું ધ્યાન કરે, આત્મામાં રહે છે. જંગલમાં ફરતા હોય, કુદરતને જોતા અને આત્મામાં જોતા હોય છે, વાર ઉપયોગ આવે તા કુદરત દેખાય નીચે, બીજું કઈ નથી, એને આત્મામાં જોતા હોય છે. એવા મુનિઓને સતત કાયોત્સર્ગ છે. બહાર આવે ત્યારે શાસ્ત્ર સ્વાધ્યાય યાદ હોય છે, કઈ શાસ્ત્રો લખે ત્યારે. જંગલમાં બેઠા હોય, કઈ તાડપત્ર હાથમાં આવે તો તાડપત્ર પર લખતા હોય છે અને પછી ક્યાંક ગોઠવીને મૂકી જતા હોય છે. કોઈ ગુફામાં મૂકી જાય કે ક્યાંક મૂકી જાય, કોઈના હાથમાં આવે, કોઈ શ્રાવકોના હાથમાં આવે, શાસ્ત્ર રૂપે તો હાથમાં આવી જાય છે. ચમકારના ભાગ્ય છે કે બધા સમયસા અને પ્રવચનસા અને બધું કુંકુંડા જયારે રચના કરી બધાના હાથમાં આવી ગયું છે. અમૃતચંદ્રાચાર્ય ટીકા કરી એની પાછળ, ઈ ગાથાઓ બધી અમૃતચંદ્રાચાર્યના હાથમાં આવી અને એમાં એને અંદર આનંદ આવ્યો અને બહુ આશ્ચર્ય લાગ્યું, તો એની ટીકા કરી એની ઉપર. ઈ ગાથા અને ટીકા ને બધું હાથમાં આવી ગયું છે. આચાર્યોની ટીકા જંગલમાં રહેતા છતાં બધી જળવાઈ રહી છે. તાડપત્ર ઉપર માંડવી ગાથા ઉત્કૃષ્ટ ટીકા અમરચંદ્રાચાર્યની બધી ટીકાઓ, દરેક શાસ્ત્રોની ટીકાઓ જળવાઈ રહી છે. પદ્મનંદી બીજો જળવાઈ રહી છે. ધવન શાસ્ત્રો બધાની ટીકાઓ બધી જળવાઈ રહી છે. તાળપત્રો અને કેવા ચીકણા હશે, કેવડા મોટા હશે. અત્યારે એના નમૂના દેખાડે છે, પણ હવે એ તો મૂળ જયારે હોય ત્યારે એ તો કઈ જુદા હોય. જુદા એટલે બહુ ચીકણા ને એવા હોય કે આવા ટકે. કાર્યો પેદા કરે છે પછી નિરંતર કાયો કરે, નિરંતર આત્મ ધ્યાનમાં લઈ છે. ઓલું પ્રશસ્ત જરા આવે ને ગૌણ કરી નાખે છે. મુનિઓ નિરંતર સ્વાત્મનિષ્ઠ પરાયણ, એને નથી કાયાની પડી કે નથી વાણીની પડી, નથી મનની પડી, આત્મ ધ્યાનમાં જ છે. જરા બાર આવે જે કાર્ય થવાનું હોય ત્યાં કરે છે. શું ભાવ એને ગૌણ કરીને બધા આત્મામાં જ જાય છે. કેટલીક વાર મન પણ અને બેઠતા હોય છે, કેટલીક વાર એ ઉપદેશ દેતા હોય છે, કોઈક વાર શાસ્ત્ર લખતા હોય છે, તો કોઈ વાર પછી એમ વિચાર આવે તો આત્માના ધ્યાનમાં રહેતા હોય છે. મૌન્યો જંગલમાં ફરતા નથી, કઈ લોકનો પ્રતિબંધ એ કાંઈ પ્રતિબંધ નથી કે આટલું મોટું બનશે એવું નથી, કાંઈ નથી. આ શ્રાવકોના સમુદાયમાં છે, એમને પોતાની ઈચ્છા પ્રમાણે વિહાર કર્યા કરે છે. ન્યાથી પડે છે જંગલમાં ફરતા હોય. ગુફામાં રહેતા હોય, કોઈ ઝાડ નીચે રહેતા હોય, કોઈ જંગલમાં ફરતા હોય, એક જંગલ થી બીજે જંગલ માં, ચોથા કાળ માં તો મૌન્ય માં ટોળા વિચરતા હતા. કોક વાર એવો પ્રસંગ આવે તો મૌન્ય મંદિર માં કોક હોય છે, કોક વાર જંગલ માં હોય છે. જવાનો કઈ ટાઈમ ન હોય તો મંદિર માં હોય. ઓલું નથી સરસ અને મનને પ્રસન્ન ભાવ. સરસ અન્ન મળે તો ખુશી થાય, લુખા મળે તો ના ખુશ થાય, એવું કઈ નથી. જે મળે મુનિયો તો એવા હોય છે. પ્રશસ્ત ભાવ હોય ને એ ગૌણ કર્યું છે. આત્મામાં જ પરાયણ છે મુનિ. આવા કાર્યો એના બસ વાણીની વૃત્તિ ને મનની નિવૃત્તિ એવી જ રીતે રહેતા હોય છે. કાયાનું ક્રિયાઓનો ત્યાગ કરીને મુખ્ય કાર્ય એના આ જ હોય છે. ઓલું તો કોઈ વાર વિકલ્પ આવે ત્યારે થાય છે. આવતા હોય તો કેવળ જ્ઞાન થઈ જાય. મુનિઓને સાધના છે ને એટલે વચ્ચે બહાર આવ્યા કરે છે, પણ પોતાના આત્મામાં ધ્યાનમાં મીન છે. ધ્યાન એનું કઈ છૂટતું નથી. બહાર આવે પ્રશસ્ત ભાવ ને હિસાબે એમ બહાર આવ્યા એમ કહેવાય. બહાર આવે તો એની ઉગ્રતા નાયક ની એમને સ્થિરતા પૂર્વક ની ઉગ્રતા હોય. ક્ષણે ક્ષણે સહાનુભૂતિમાં લીન થતા હોય છે અને સહજપણે એને કઈ હઠ કરીને કાયાને રોકવી પડે કે હઠ કરીને વાણીને રોકવી પડે, હઠ કરીને મન રોકવું પડે એવું નથી. એને તો સેજે રોકાય છે અને આત્માનું ધ્યાન પણ સેજે થાય. હઠ કરીને કરવું પડે એવું મૂન્ય નહીં. એના સહિત બધું શાસ્ત્ર અને જાણતા એટલે અત્યારે અહીં આપણે અહીંની ટીકી હિંમત બે કરી એમાં કોઈ ભૂલ નહોતા કાઢી શકતા. કૈલાસ ચંદ્ર એવું જે પ્રકાશ માં
નથી એવું જૈવન છે જેને ઘોર અંધકાર નો નાશ કર્યો છે, જે સહજ પરમ તત્વ ભરપૂર છે, જે વ્રથા ઉત્પન્ન ભવભવના પરિતાપોથી તથા કલ્પનાઓથી મુક્ત છે.
સહજ તેજ પુંજમાં નિમગ્ન એવું આ પરમ તત્વ છે. સહજ પોતાના તેજ પુંજમાં એટલે ચૈતન્ય જ્યોતિ, પોતે ચૈતન્ય સ્વરૂપ છે. એ જ્યોતિ એટલે આ સૂર્યનો પ્રકાશ એવું નથી. સહજ તેજ પુંજ એનો તેજનો પુંજ જે પોતાના સ્વરૂપ તેજનો પુંજ છે, એવા સહજ સ્વરૂપ તેજના પુંજમાં જે નિમગ્ન છે એવી આ એવું આ સહજ તત્વ છે. પોતે પોતામાં નિમગ્ન છે, અનાદિ અનંત પોતે પોતામાં નિમગ્ન છે, પોતાના તેજ પુંજમાં નિમગ્ન છે. પોતાના સ્વરૂપનું તેજ કે જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર બળ, પોતાનું જે તેજ પુંજ પોતાનું સ્વરૂપ છે એમાં નિમગ્ન છે. એના સ્વભાવનો નાશ થયો નથી. સહજ તત્વ જેમ છે એમ જ છે. એવું સહજ તત્વ અનાદિ અનંત છે, જેમાં કોઈનો પ્રવેશ થઈ શકતો નથી. એવું એ નિવડ ઘટ એવું ભન, એમાં કોઈનો પ્રવેશ નથી થતો. એવું સહજ તત્વ પોતે પોતામાં નિમગ્ન રહે છે, કઈ બહાર નથી જતો. આગે છે ને અનાદિકાળથી બધો બહાર ગયો, ઉપયોગ બહાર ગયો, વિભાવમાં ગયો, પણ તે સહજ તત્વ પોતામાં જ નિમગ્ન છે, પોતે પોતામાં જ નિમ છે, જે બહાર ક્યાંય જાતું જ નથી. એવું સહજ છે અનાદિ અનંત, જેને કોઈ બનાવ્યું નથી. એવું આ સહજ તત્વ છે કે જે સહજ તત્વને ઓળખે તો પોતાની સહજ દશા પ્રાપ્ત થાય છે. એવું આ સહજ તત્વ છે. એવું સહજ તત્વ પ્રકાશમાન, પોતે પોતાથી પ્રકાશમાન છે, બીજાથી પ્રકાશમાન નથી, સહજ પ્રકાશમાન જ છે. એનું સ્વરૂપ પોતે સહજ પ્રકાશિયું છે, પોતે પોતાને પ્રકાશેલું છે. એને કોઈ પ્રકાશવાની બીજાના પ્રકાશની જરૂર પડતી નથી. પોતે પોતાથી સહજ પ્રકાશમાન એવું સહજ તત્વ જયવંત છે. એનું સદાને માટે જયવંત જ છે. એનું જે જય સ્વરૂપ છે એને કોઈ એની હાનિ કરી શકતું જ નથી. એ સદા જયવંત અને સદા અનાદિ અનંત જેવું છે, તેવું એવું મહિમાવંત સહજ તત્વ છે. ઈ સહજ તત્વને ઓળખે તો અંતરમાંથી પોતાની કોઈ અપૂર્વ સ્વરૂપ, અપૂર્વ જે પોતાની ચૈતન્ય અનુભૂતિ છે પ્રગટ થાય. ઈ સહજ તત્વને ઓળખાવા વિના કઈ થઈ શકતું નથી. એ સહજ તત્વને તું જોઈ કઈ જાતનું છે એમાં તું નિમગ્ન, એ તો નિમગ્ન છે પણ તારી પરિણતિને એમાં નિમગ્ન કર તો એ જેવું છે તેવું તે પ્રકાશમાન પોતાથી છે. અને પ્રકાશમાન તને અનુભૂતિમાં આવશે. સહજ તત્વ એવું છે એ સહજ તત્વ મહાંકારને દૂર કર્યો છે. દૂર એટલે કે મહાંકાર થી રહિત છે, એમાં મહાંકાર છે જ નહીં. અને સહજ તત્વ એનાથી દૂર જ રહે છે. મહાંકાર મોહનો અંધકાર એમાં છવાતો નથી. પોતે પોતાથી પ્રકાશમાન છે તો એમાં મોહનો અંધકાર ક્યાંથી છવાઈ જાય? એનો પ્રકાશ એવો છે સહજ સ્વરૂપ કે એનું સહજ પ્રકાશમાન સ્વરૂપ એના મોહનો અંધકાર એમાં પ્રવેશી શકતો નથી. એ અંધકાર એમાં છવાતું જ નથી. એ પોતે એવાથી એવો પ્રકાશમાન છે પોતે પોતાથી મોહના અંધકારથી, જે આ દર્શનો અને ચારિત્રનો એ મોહનો અંધકાર એમાં એને કોઈ એને એને ઢાંકી શકતું નથી કે એના પ્રકાશને રોકી શકતું નથી. એવો તેજ ભુન ચૈતન્ય સૂર્ય આખો જળ સૂર્ય છે. એટલો ચૈતન્ય સૂર્ય એને કોઈ દાબી શકતું નથી. જેવું છે તેવું છે. એ જ્ઞાનની જે પૂર્ણ પરિણતિ લોકાલોક સુધીની જે થાય છે એ લોકાલોકમાં જતો નથી, પણ એ જ્ઞાન એકદમ નિર્મળ થાય તો એ સમયમાં બધા બધું જાણી શકે ને પોતે પોતાને જાણી શકે. એવી પરિણતિ જો એ સહજને જાણે તો પ્રગટ થાય છે. બાકી સહજ તત્વ પોતે પોતામાં તો નિમગ્ન અને પ્રકાશમાન છે, એને મોહનો અંધકાર એમાં પ્રવેશી શકતો નથી. નિગુદમાં ગયો, દેવમાં ગયો કે નરકમાં ગયો કે તિરણ ઢોરમાં રહ્યો, નિગુદમાં અનંતકાળ ગયો ઢોરમાં તિરિયંચનમાં ભવો ઘણા કર્યા, નરકના ભવો ઘણા કર્યા, દેવના પણ એટલા કર્યા છે, અનંત અનંત ભવો કર્યા બધા. તો તે સહજ તત્વ તો જેમ છે તેમ જ છે, એવું પ્રકાશમાન છે. એને તું જો તો ખરો, એ પ્રકાશમાન સહજ તત્વ કેવું છે એને તું જોવું. મોહંકારથી રહી તેમાં મોહન અંધકાર નથી. મોહમાં તું મૂંઝાઈ ગયો કે અરે આ મોહ મારી વાણી, મોહ તારી પાછળ પડ્યો નથી. તું એને ગ્રહણ કરીને ફેરા કર, એને છોડીને તું અંદર જો તો તારી પાસે સહજ તત્વ તું પોતે જ છો. એને જોઈ સહજ તત્વ કોઈ જુદું પ્રકાશમાન મોહ વગરનું છે. એ મોહ વગરનું જે છે એનો તો આશ્રય લે કે જેમાં મોહ જ નથી, એવો વિતરાગી સહજ સ્વરૂપ છે. એ સહજ સ્વરૂપનો તો આશ્રય લે તો તારો મોહનો અંધકાર ક્યાંય ભયો જશે, દૂર થઈ જશે. પણ એનો તો આશ્રય લેતો જ નથી. વિતરાગી દેહ નો બહાર થયા છે ને, અંદર વિતરાગી આત્મા છે એનો આશ્રય લે તો એને સહજ પ્રકાશમાન એવું સહજ તત્વ છે એ તમે તારા હાથમાં તમે ગ્રહણ થશે અને તેની તમે અનુભૂતિ કરશે. પ્રગટ દ્રષ્ટિ થાય સમ્યક દર્શન, એ દ્રષ્ટિના વિષયમાં, એ પરિપૂર્ણ દ્રષ્ટિના વિષયમાં હોય છે. પણ આ તો સહજ દ્રષ્ટિ, અનાદિની જે સહજ દ્રષ્ટિ એના દ્રષ્ટિમાં પરિપૂર્ણ છે. એની એવી દ્રષ્ટિ અંદર સહજ દ્રષ્ટિ, આત્માની દ્રષ્ટિ સહજ રહે છે. બધું જે અનાદિ અનંત છે એની વાત લીધી છે. જે પારિણામિક ભાવ રૂપે જે સહજ દ્રષ્ટિ છે એ સહજ દ્રષ્ટિથી પરિપૂર્ણ છે. સહજ દ્રષ્ટિ, સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર એ બધાથી પરિપૂર્ણ છે. જેમ પ્રગટ દ્રષ્ટિ થાય એ દ્રષ્ટિના વિષયમાં એ પરિપૂર્ણ આવે છે, પણ આ તો એની સહજ દ્રષ્ટિ છે એ દ્રષ્ટિમાં એ પરિપૂર્ણ છે. સહજ દ્રષ્ટિથી પરિપૂર્ણ છે, એમાં કોઈ ઉણપ નથી કે એમાં ઓછપ થઈ નથી. જે છે તે બધું એમાં ભરેલું જ છે, કાંઈ ઓછું થયું નથી. જેટલી શક્તિઓ અનંત અનંત ગુણોને, અનંત શક્તિને અનંત પર્યાય રૂપે પરિણમવાનો જે એનો સ્વભાવ છે એ બધો એમને એમ છે, એમાં કાંઈ ઓછું નથી થયું. પરિપૂર્ણ જેમ છે તેમ ભરેલો છે પોતે પોતાના સ્વભાવથી. પણ તું એને પરિણતિ કરીને એને ઉપયોગમાં કાર્યમાં લાવતો નથી. અંદર બધું ભરેલું જ છે, તું એને કાર્યમાં લાવ તો એ કેવો છે તને ખબર પડે કે એમાં શું ભરેલું છે. એ સહજ તત્વમાં કેવી અંદર મહિમા ભરેલી છે ને કેવી અદભુતતા ને અનુપમતા ભરેલી છે. અચિંત શક્તિઓથી ભરેલો આશ્ચર્યકારી છે, એમાં કેવું ભરેલું પરિપૂર્ણ ભરેલો છે એ તું એને કાર્યમાં લાવ તો ખબર પડે કે કેવો છે. પણ તું કાર્યમાં લાવતો નથી. અંદર એક ઝાડનું બીજ હોય, એ ઝાડના આંબાનું વૃક્ષ હોય, એ આંબાના બીજમાં કેટલું છે એના મૂળમાં એ તું એને કાર્યમાં લાવ તો ખબર પડે કે એ આટલી ગોટલીની અંદર, એ આટલા બીજની અંદર કેટલું ભરેલું છે. કે એ આંબો વાવવાથી શું એમાંથી પ્રગટે છે, એ મોટા ઝાડ થાય છે, એમાંથી કેવા ફળ આવે છે, એના કેવા મીઠા ફળ આંબાના હોય છે, એ બધું એને પ્રગટે કેવું ફાવે છે. એવા ફળ ફૂલ અને અનેક જાતના મનોહર ફૂલ કોઈ ઝાડમાં બેસે છે એ અંદર તું અંદર એને કાર્યમાં લાવ તો ખબર પડે કે એ સહજ તત્વમાં શું ભરેલું છે. પણ સહજ તત્વ તો બધું પરિપૂર્ણ ભરેલું છે, તો એને કાર્યમાં કે ઉપયોગમાં કે પુરુષાર્થ કરતો નથી એટલે તને ખબર પડતી નથી. માટે તું કાર્યમાં લાવ તો એમાં શું ભરેલું છે એ ખબર પડે. આંબાના બીજમાં કેટલું ભરેલું છે શું તને કાંઈ ખબર પડતી નથી. એવા કેટલાય વૃક્ષો હોય છે એના બીજથી પરિપૂર્ણ રસ, એના રસ એના બીજ ભરેલા હોય છે. એમાં સહજ તત્વ અનંત ગુણોથી ભરેલું છે એને કાર્યમાં લાવવાથી, એની પ્રગટ દ્રષ્ટિ કરવાથી, એનું પ્રગટ જ્ઞાન, એનું પ્રગટ દર્શન અને એનું પ્રગટ ચારિત્ર, એવી એની સાધના કરવાથી, એને વારંવાર પુરુષાર્થ કરવાથી, એમાંથી કેવા મનોહર વૃક્ષો ખીલે છે, કે મનોહર બાગ ખીલે છે, એ તમે ઉપયોગ કાર્ય કરતો એ સહજ તત્વ કેવું છે તને ખબર પડે, એને અનુભૂતિમાં લાવો. સાધના કરે, વારંવાર સહજ તત્વનો આશ્રય લે, સહજ તત્વને ગ્રહણ કર, એનું જ્ઞાન કર, એમાં લીન થાય, એમાં ઠર, અને પર પદાર્થની દ્રષ્ટિને ઉઠાવી કરેલું છે અને કરતો નથી. સહજ તત્વને આશ્રય સહજ દશા થાય છે, સહજ તત્વને આશ્રય સહજ જ્ઞાન પ્રગટ થાય છે, સહજ તત્વને આશ્રય સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ બળ, એ બધું સહજને આશ્રય થાય છે. પણ તું પુરુષાર્થ થાય એને કોઈ લઈ શકતું નથી. જેવું છે એવો રસ રસથી ભરેલો મહિમા આત્મા છે.
પરમેશ્વર કૃપા દ્રષ્ટિ રાખનાર.